प्रवचन नंबर 611 तारीख 25/2/1998 58 मिनिट समयसार गाथा 67।
સડસઠ ગાથાનું બતાવું છે। હવે આ જ્ઞાન ઘન આત્મા સિવાય એટલે પોતાના શુદ્ધાત્મા સિવાય જે કંઈ છે પરિણામો અથવા બહારના પદાર્થો તેને જીવ કેમ તે સર્વ વ્યવહાર માત્ર છે એમ કહે છે। વ્યવહારથી કહેવાય કરી રીતે જીવ જે કે જે બે છે માદર સૂક્ષ્મ એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય ચર ઇન્દ્રિય પટ ઇન્દ્રિયો પર્યાપ્ત અપર્યાપ્ત દેહની સંજ્ઞાઓને નામોને સૂત્રમાં કુલ સંજ્ઞા પડે કરી છે। એક ઇન્દ્રિય જીવ બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચાર ઇન્દ્રિય પટ ઇન્દ્રિય મનવાળો જીવ મન રહીતનો જીવ એ બધાને વ્યવહારથી જીવ કહેવામાં આવ્યું છે। શરીરને જીવ કહેવો વ્યવહાર છે। શરીર તો જીવ નથી, શરીરથી તો જીવ જુદો છે। શરીરને જીવ કેવો એ વ્યવહાર માત્રથી સંયોગ સંબંધી કહેવામાં આવે છે, એનો ખુલાસો કરશે સમજાવશે। એ વ્યવહાર સાચો લાગ્યો છે જગતને, ખોટો જ વ્યવહાર સાચો નથી। વર્ણની પરિસ્થિતિને લીધે ઘીના ઘડાની જેમ વ્યવહાર છે, ઘીનો ઘડો એમ વ્યવહારથી કહેવામાં આવે છે। ઘડામાં ઘડો માટીમય છે, માટીમય ઘડામાં ઘી ભરેલું છે એટલે ઘીનો ઘડો એમ કહેવામાં આવે છે। એની જેમ વ્યવહાર છે કે જે વ્યવહાર અપ્રયોજનાર છે, કંઈ એમાં પ્રયોજનની સિદ્ધિ થતી નથી, ખોટું થતું છે બિલકુલ। ઘીનો ઘડો એમ કહેવું ઘડો તો માટીમય છે, ઘીમય તો નથી, છતાં ઘીનો એમાં સંયોગ છે એટલે એને ઉપચારથી કહેવામાં આવે છે। અહીંથી જાઓ તમે આમ ભાઈવામાંથી જાઓ સમજાવે છે। વ્યવહાર સાચો લાગ્યો છે એને સમજાવે છે કે વ્યવહાર ખોટો છે। સાચો લાગવાનું પણ કારણ છે ને, જેમ કોઈ પુરુષને જન્મથી માંડીને માત્ર ઘીનો ઘડો જ પ્રસિદ્ધ છે, કોઈ કરિયાણાની દુકાને નોકરી કરવા ગયો નોકર તો એને ઘીનો ઘડો પ્રસિદ્ધ છે, એને માટીનો ઘડો છે એ કાન ઉપર સાંભળ્યું નથી કોઈ જ એને ઘીનો ઘડો બોલો ઘીનો ઘડો લાગ એટલે એ ઘડો ઘીનો ઘડો સમજીને જ લાવે છે। માટીનો ઘડો છે એમાં ઘી જુદું માટી જુદી એવું એને ખબર નથી। ઘીનો ઘડો ઘીનો ઘડો ઘીનો ઘડો સાંભળ્યું તો સજામાં લઈ લીધું ઘીનો ઘડો, એને ઘીનો ઘડો જ પ્રસિદ્ધ જાણીતો છે। તે સિવાયના બીજા ઘડાને તે જાણતો ન હોય, ઘીનો ઘડો છે પણ માટીમય છે એ ખબર નથી એને, તેને સમજાવવા એવા અજ્ઞાની પ્રાણીને સમજાવવા જે આ ઘીનો ઘડો એ એમ ટૂંકમાં બાંધી દઉં, જે આ ઘીનો ઘડો અહીંયા આમ કર્યું કોમાં આમ કર્યું બે બાંધી દીધું, જે આ ઘીનો ઘડો ઇન્ટુ મોશન છે ને તો ભણેલો છે, જે આ ઘીનો ઘડો જે આ ઘીનો ઘડો પછી અહીંયા બંધ થઈ ગયું છે તે ઘીનો ગળો છે એમ લખ્યું નથી. આ ઘીનો ગળો બસ પછી આગળ છે તે માટીમય છે ઘીમય નથી. સમજાવે છે ઘીનો ગળો પછી છે ને કે ઘીનો ગળો કહેવાય ઘીનો ગળો પણ ઘીનો ઘડો ન હોય કહેવાય તો ઘીનો ઘડો. એમ કેમ કહેવાનું કે એમાં ઘી ભરેલું છે માટે તેલ ભર્યું હોય તો તેલનો ઘડો. ચોખા દાળ અગાઉના કાળમાં તો બધું ઘડામાં બધું રહેતું હતું, હવે આ સ્ટેનલેસ સ્ટીલ ને દબાણ બધું થઈ ગયું છે. એટલે તે માટીમય છે ઘીમય નથી. એને ઘીનો ઘડો પ્રસિદ્ધ હતો એને સમજાવે છે કે ભલે ઘીના સંયોગથી ઉપચારથી વ્યવહારથી ઘીનો ઘડો કહેવાય પણ ઘડો કોઈ ઘીનો બનેલો ન હોય. ક્યાંય ઘીના ઘડા જોયા તમે? હોય જ ને, બની શકે જ ને ઘીનો ઘડો બને ન જ બને તો પ્રવાહી છે ના તો ઘટ છે. માટી તો તે માટીમય છે ઘીમય નથી એમ સમજાવનાર વડે સમજાવનાર જ્ઞાની છે. સમજવા આવ્યો છે અજ્ઞાની એને સમજાવે છે કે સમજાવનાર વડે ઘડામાં ઘીના ઘડાનો વ્યવહાર કરવામાં આવે છે. ઘડો તો માટીમય છે પણ એમાં ઘીનો સંયોગ છે એટલે ઘીનો ઘડો એમ સમજાવવા માટે કહેવામાં આવે છે. સમજાવવું ઘીનો ઘડો નથી, ઘડો માટીમય છે એમ સમજાવવું છે. કોને સમજમાં આવ્યું છે કે ઘીનો ઘડો એને કહે છે કે ઘડો ઘીનો નથી માટીમય છે ને ઘીમય નથી. એમ અજ્ઞાની માને એમ જ્ઞાની માને એ તો ઘીનો ઘડો માને છે તો જ્ઞાની પણ ઘીનો ઘડો જાણે ફેર કેમ પડ્યો?
કારણ કે બે નિચેતનું જ માને તો જ્ઞાની જ્ઞાની નો
હોય. ઘીનો ઘડો માને જ્ઞાની પણ ઘીનો ઘડો માને તો જ્ઞાની અજ્ઞાની બે ભેદ નડી એટલે એક સાચો ને એક ખોટો એટલે હોય ને એમ. પછી એમાં જે અમને વાત કરી ને પાછું સિદ્ધાર્થમાં પૂછી શકતા ને માટીમય છે ઘીમય એમ સમજાવનાર વડે ઘડામાં ઘીનો ઘડો વ્યવહાર કરવામાં આવે છે. કારણ કે પેલા પુરુષને નોકરી કરનાર પુરુષને ઘીનો ઘડો જ પ્રસિદ્ધ જાણીતો છે, એને માટીનો ઘડો જોયો નથી કોઈ દી. માટીનો ઘડો લાય એ કે એટલે પાછો આવે કે સાહેબ ક્યાંય માટીનો ઘડો આમાં દુકાનમાં મેં જોયો નથી. કે માટીનો ઘડો નથી ના નથી ક્યાંય તો ઘીનો ઘડો લાય એટલે પટલીને આવે કેમ કે એને પ્રસિદ્ધ શું છે ઘીનો ઘડો. માટીનો ઘડો પ્રસિદ્ધ નથી કેમ કે માટીનો ઘડો લાય માટીનો ઘડો લાય પાછો આવે આશરો મારીને કે સાહેબ છે ક્યાંય માટીનો ઘડો નખાડો નથી. કારણ કે પેલા પુરુષને ઘીનો ઘડો પ્રસિદ્ધ છે જાણીતો છે એવી રીતે દર્શન પૂરો થયો. ઘીનો ઘડો એમ ટૂંકોમાં બાંધી દીધો છે તે માટીમય છે અને ઘીમય નથી. જો નિશ્ચય વડે વ્યવહારનો નિષેધ કર્યો કે નહીં? નિશ્ચય વડે વ્યવહારનો નિષેધ કર્યો કે નહીં? નિશ્ચય ચલ તો ઘડો માટીમય છે તે નિશ્ચય એટલે સત્ય વાત છે અને ઘીનો ઘીમય નથી. ઘીનો ઘડો કયો તો વ્યવહાર એનો નિષેધ કર્યો કે ઘડો કોઈ ઘીનો હોય માટીનો જ હોય. ત્રણેય કામ કેવા છતાં પણ ઘીનો ઘડો કે તો ઘીનો ઘડો થાય નહીં. શરીરને જીવ કે તો શરીર કોઈ જીવ થાય ન થાય. એવી રીતે આ અજ્ઞાની લોકને અનાદિ સંસારથી માંડીને પેલું જન્મથી માંડીને આપણું દ્રષ્ટાંતમાં જન્મ થયો નોકરી કરવા ગયો ત્યાં એ થાય એમનો અજ્ઞાનીમાં અજ્ઞાની અનાદિનું અજ્ઞાની છું એ ભૂલ ક્યાં કરે છે શું કરે છે એ ભૂલ નીકળી જાય તો અજ્ઞાન નીકળી જાય તેવી રીતે આ અજ્ઞાની લોકને અજ્ઞાની જીવને અનાદિ સંસારથી માંડીને અનાદિકાળનો સંસાર છે એટલે ખ્યાલ નથી અશુદ્ધ જીવન પ્રસિદ્ધ છે જેમ મને ઘીનો ઘોડો પ્રસિદ્ધ હતો એમ અજ્ઞાનીને અશુદ્ધ જીવ જ પ્રસિદ્ધ છે રાગી જીવ દેશી જીવ એકેન્દ્રીય વૈરી મનુષ્ય જીવ તિરિયન જીવ નારકી જીવ એમ પ્રસિદ્ધ છે અશુદ્ધ જીવ જ પ્રસિદ્ધ છે શુદ્ધ જીવને જાણતો નથી શુદ્ધ જીવને તે જાણતો નથી અનાદિ ત્યાં જ નથી ગેડો જ નથી વ્યવહાર સાચો લાગે છે નિશ્ચય હાથમાં આવતો નથી વ્યવહાર સાચો લાગે છે એને નિશ્ચય હાથમાં આવતો નથી ને નિશ્ચય આત્મા ના આવે તો અજ્ઞાન ટળે નહીં નિશ્ચય આત્મા આવે તો અજ્ઞાન ટળી જાય શુદ્ધિને જાણતો નથી તેને સમજાવવા હવે એમ ગીરો ગણો એને સમજાવવા માટે કહ્યું ને શુદ્ધ જીવનું જ્ઞાન કરાવવા જે આ વર્ણાદિમાં જીવ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત ચોથા ગુણસ્થાનવાળો પાંચમા ગુણસ્થાનવાળો છઠ્ઠા ગુણસ્થાનવાળો જીવ પહેલા ગુણસ્થાનવાળો જીવ રાગી જીવ દુઃખી જીવ જીવ તો રાગી હોય નહીં કોઈ દી જો ઘીનો ઘડો હોય તો જીવ રાગી હોય ઘીનો ઘડો હોય તો જીવ દુઃખી હોય જીવ તો જ્ઞાનમય છે સુખમય છે દુઃખમય નથી એવું ભેદજ્ઞાન કરાવે છે તેને સમજાવવા શુદ્ધ જીવનું જ્ઞાન કરાવવા જે આ વર્ણાદિમાન જીવ રાગી જીવ દેશી જીવ ક્રોધી જીવ ક્રોધી જીવ છે તે જ્ઞાનમય છે અને ક્રોધમય નથી જયારે ક્રોધ છે ત્યારે હો ફરિયાદમાં જયારે ક્રોધ છે રાગદ્વેષ છે મિથ્યાર્થ છે તે સમયની વાત ચાલે છે આ અજ્ઞાની જીવને સમજાવે છે અજ્ઞાની જ્ઞાની બની જાય છે સાચું સમજે તો તેને સમજાવવા શુદ્ધ જીવનું જ્ઞાન કરાવવા જે આ વર્ણાદિમાન જીવ છે રાગી જીવ છે તે ક્રોધી જીવ છે તે મિથ્યાદ્રષ્ટિ જીવ છે તે સમ્યક દ્રષ્ટિ જીવ છે તે સિદ્ધ જીવ છે તે જ્ઞાનમય છે સિદ્ધમય નથી કેમ કે સિદ્ધની પર્યાય તો સાધ્ય અનંત છે અનાદિ અનંત નથી અને જ્ઞાનમય આત્મા તો અનાદિ અનંત છે તો અનાદિ અનંત છે સાચું કે શરૂઆત થાય ને પાછો અંત આવી જાય એ સાચું એમ મિથ્યા તો અનાદિ અનંત છે નહીં ને જ્ઞાનમય જીવ અનાદિ અનંત તો એ સાચું ને મિથ્યા તો અનાદિનિર્ભર હોય પણ નાશ થઈ જાય છે ને તો એવી રીતે સમ્યક દર્શન અનાદિનું છે જ્ઞાનમય જીવ તો અનાદિનો છે સમ્યક દર્શનની શરૂઆત થાય છે એ મોક્ષ માર્ગની ને મોક્ષની શરૂઆત થાય છે તો એ જીવ નથી અનાદિ અનંત હોય એ જીવ હોય શરૂઆત થાય અને અંત આવી જાય એ જીવ નહીં સમજો
બહુ સરસ ન્યાય નીકળ્યો
એ
બહુ ખૂટો ન્યાય નીકળ્યો એમાં આપના બોલવામાંથી અત્યારે એક બોલ્યા એમાં બહુ ખૂટો ન્યાય નીકળ્યો
શું છે
ઊંચો ન્યાય આવ્યો
બોલ્યા ન્યાય કારણ કે મને જયારે કાને ઊંચો ભાઈ
મને
તે જ્ઞાનમય છે વર્ણાદિમય નથી જીવ જ્ઞાનમય છે રાગમય નથી જીવ જ્ઞાનમય છે ક્રોધમય નથી જીવ વક્તા કે જીવ જ્ઞાનમય છે ને વક્તા નથી જીવ જ્ઞાનમય છે ને જીવ શ્રોતા નથી તીવ્રતા નથી કેમ, તું સાંભળો તો ખરો?
હું નથી સાંભળતો.
નહી, આત્મા સાંભળે છે કે નહીં?
આત્મા નથી સાંભળતો. આત્મા જ હું છું અને આત્મા નથી સાંભળતો એટલે હું નથી સાંભળતો.
એમ, આત્મા નથી સાંભળતો એટલે હું આત્મા છું ને હું નથી સાંભળતો. કેમ કે જીવ અનાદિ અને જ્ઞાનમય છે. આ સાંભળવાનું તો કાન મળે ત્યારે સાંભળે ને, જીવ તો કાન વગરનો છે, ઉઘાડ વગરનો છે, કાનના ઉઘાડ વગરનો છે. જીવ તો એનાથી જુદો છે. જ્ઞાનમય જ્ઞાન ઘન જીવ છે. ઘન એટલા માટે કહ્યું કે એમાં કઈ પ્રવેશી નથી. એમાં આંગળી અમારો તો આંગળી દુખે પણ અંદર ન જાય આંગળી. એમ દ્રવ્યમાં પર્યાય જતી નથી. દ્રવ્ય છે ને અનાદિ અનંત જ્ઞાન ઘન છે, એમાં પરિણામ અંદર જતા નથી. સમય તત્વના ન જાય ને મિથ્યાત્મના ન જાય. ચારિત્રના પર્યાય પ્રગટ થાય, યથાખ્યાત ચારિત્ર બહાર તો પણ એ પર્યાય દ્રવ્યમાં બેસતી નથી, ઉપર ઉપર તરે છે. એક સમયનું આયુષ છે. પર્યાયનું આયુષ કેટલું? એક સમયનું. પર્યાય જે જીવ છે એ અનાત્માન છે. પર્યાયને જીવ માનવું એ અજ્ઞાન છે. જીવ તો જ્ઞાન ઘન છે, અનાદિ અનંત જ્ઞાનમય છે, ગુણમય છે ને પર્યાયમય નથી. કેવો જીવ છે? ગુણમય છે. ગુણમય તો અનાદિ અનંત છે ને પર્યાયમય તો એક સમયની પર્યાય છે. પર્યાયમય કહ્યું તો પર્યાયનો નાશ થાય, દ્રવ્યનો નાશ થઈ જાય જેમ તે છે નહીં. એક સામાન્ય પડખું ને એક વિશેષ પડખું, બે પડખા છે એક આત્મા. આ વિશેષ પડખાને પર્યાયના પડખાને આત્મા માની બેઠો છે. અનાધિકાર અજ્ઞાન એને પર્યાય દ્રષ્ટિ કહેવાય. પર્યાય ઉપલક્ષ છે એને પર્યાય દ્રષ્ટિ કહેવાય. પર્યાય તો નાશવાન છે. એ આત્મા ક્યાં છે? આત્મા વિજ્ઞાન ધન છે, જ્ઞાનમય છે. એવા જ્ઞાનમય આત્માનું જ્ઞાન, જ્ઞાનમય આત્માનું સંતાન અને જ્ઞાનમય આત્માનું આચરણ તેને મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. જ્ઞાનમય તો છે પણ જ્ઞાનમય આત્માનું જ્ઞાન થવું જોઈએ ને. જ્ઞાનમય તો છે ને છે, એમ ફાયદો કઈ નથી. પર્યાય ઉપર દ્રષ્ટિ રાખે છે અને બોલે છે જ્ઞાનમય છું, માને છે રાગમય, માને છે કે દુઃખમય છું અને બોલે કે જ્ઞાનમય છું, જ્ઞાય છું. દુઃખમય પણ કાયમ રાખી અભિપ્રાયમાં મનુષ્ય છું એ વાત કાયમ રાખીને હું જ્ઞાય છું બોલે છે. તો જ્ઞાય ક્યાં આવ્યો? એને આત્મદ્રષ્ટિ બનાવ્યો. એમ સૂત્ર છે જીવમાં વર્ણાધિમાન પણ વ્યવહાર કરવામાં આવ્યો છે. રાગી જીવ, દેશી જીવ, શીખ્યા જીવ. કારણ કે તે અજ્ઞાની લોકને વર્ણાધિ જીવ પ્રસિદ્ધ છે, રાગી જીવ પ્રસિદ્ધ છે. ક્રોધિ ક્રોધ જીવમાં થાય તે ક્રોધમય જ હોય ને જીવ વખતે. તો ક્રોધમય એક સમય થાય ને જીવ. ક્રોધમય જો થઈ જાય તો જીવ જડ થઈ જાય. ક્રોધ જડ છે, અચેતન છે. જ્ઞાનમય છે ને ક્રોધમય નથી. આ રાગમય નથી, એ બધું લઈ લઉં. ઈચ્છા તો વ્રત કઠાયો બધા ગુણતાન બધા લઈ લેવા. પર્યાયમય નથી, ગુણમય છે આત્મા. આત્મા કેવો છે? ગુણમય છે. પર્યાયમય નથી, કેમ કે પર્યાય તો એક સમયની છે, અવસ્થા નાશ પામી જાય. માટે પર્યાય તે હું નહીં અને દ્રવ્ય સામાન્ય રીતે હું એમ. આ પેલું પડખું જે ઉત્પાદનનું છે નાશમાન, એ પડખામાં એ ખસી જવું અને ત્રિકાળી પડખું જે આત્માનું છે એમાં દ્રષ્ટિ લગાવવી. એટલે ઓલા બધા પર્યાયના નાટકો બંધ થઈ જશે, ભગવાન આત્માનું દર્શન થઈ જશે. એક આખા પૂરી થઈ ગઈ. હવે આમાંથી કઈ પ્રશ્ન કાઢો. અહીંયા દ્રષ્ટિ આવે તો ઓલું ખસેડવાનું નહીં, ખસી ગઈ. દ્રષ્ટિ એક ઉપર હોય, કાં પર્યાય ઉપર હોય અને કાં દ્રવ્ય ઉપર હોય. જયારે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ આવી ગઈ તો પર્યાય દ્રષ્ટિ તો રહેતી નથી. પર્યાય અહમ, પર્યાયમાં અહંકોણ છૂટી જાય, શરીરમાં અહંકોણ છૂટી જાય, સંયોગમાં અહંકોણ છૂટી જાય, પૈસા કુટુંબ પરિવાર દીકરા દીકરી બધું અહંકોણ છૂટી જાય. પણ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ આવે ત્યારે પછી એ પર્યાય દ્રષ્ટિ છોડવી ન પડે. પર્યાય દ્રષ્ટિનો જન્મ જ ન થાય એનું નામ પર્યાય દ્રષ્ટિ છોડી એમ ઉપચારથી કહેવામાં આવે છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ આવી એટલે પર્યાયમાં આમ છૂટી ગયું, આ મનુષ્ય છો એ છૂટી ગયું.
દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કેવી રીતે લાવી,
કેવી રીતે લાવી? તો પર ઉપર દ્રષ્ટિ તો ત્યાં છે તારી, દેહ ઉપર, મમ્મી ઉપર, પપ્પા ઉપર, બેન ઉપર, આ બેઠી એના પર દ્રષ્ટિ તો જાય છે. તો દ્રષ્ટિ કરતા તો આવડે છે તને, દ્રષ્ટિ કરતા તો આવડે છે ને? પર ઉપર દ્રષ્ટિ ભલે, પણ દ્રષ્ટિ કરતા તો આવડે છે ને તને? હે, તો જે પર ઉપર દ્રષ્ટિ છે એમ એને ફેરવી દ્રવ્ય ઉપર, સો ઉપર દ્રષ્ટિ લાવવી. બસ આ બધું પર છે ને, કે પપ્પા તારા છે નહીં, તારો શું છે?
મારું આત્મા છે.
એમ તો હું આત્મા છું, આત્માને કઈ પપ્પા હોય નહી, આત્માને મમ્મી હોય નહી, આત્મા બેન છે હોય નહી, આત્મા તો જ્ઞાનગન છે. કઈ સંબંધ નથી આ આત્માને પરની આજે આટલું બધું કઈ તો રીતે થોડો ઘણો સંબંધ તો નહીં, કઈ સંબંધ નથી. છેજ નહીં સંબંધ, મહિનો છે અત્યારે. નાસ્તી સર્વોપી સંબંધ પર આત્મા તત્વો, જ્ઞાતાજ્ઞનો સંબંધ નથી ગુરુદેવ કહે છે. પછી આ નિમિત્તને અહીંયા પર્યાયમાં નૈમિત્તિક થાય એ વસ્તુ ક્યાં છે? કરતા કર્મ સંબંધ નથી, નિમિત્ત નૈમિત્તિક નથી, જ્ઞાતાજ્ઞ. અરે જ્ઞાતાય હું ને જ્ઞેય પણ હું ને જ્ઞાન પણ હું, એવા ત્રણ ભેદ નીકળે ત્યારે અનુભવ થાય. દ્રષ્ટિ કેવી રીતે કરવી? કે પર ઉપર દ્રષ્ટિ છોડવી અને દ્રવ્ય ઉપર કરવી, અથવા દ્રવ્ય ઉપર જતા પર્યાય દ્રષ્ટિ છૂટી જાય, વિખ્યાત છૂટી જાય. લક્ષ કરતા તો આવડે છે, પર ઉપર લક્ષ છે એને અંદર માવાળો ઉપયોગ ને બસ જાણકારો જણાય છે, પર જણાતો નથી. એમ લેવું છે. રાગ અને જ્ઞાન ધન આત્મા એ તો સમજાય, રાગ તો જળ છે, અચેતન છે, દુઃખનું કારણ છે, આશ્રવ તત્વ છે એમ સમજીને પણ નાથી જુદો આત્મા. પણ જે આ ભાવેન્દ્રિય ખંડના એમાં જાણવાની ક્રિયા થાય, જ્ઞેયના આશ્રય જ્ઞેય થાય, માટે જ્ઞેય જ છે, જ્ઞાન નથી. એનાથી કર્મનો મન થાય છે, ઇન્દ્રિય જ્ઞાન. શાસ્ત્ર વાંચવાથી કર્મનો મન થાય, દેશના લગ્ન સાંભળવાથી એની વાત થઈ રહ્યા છે. તો પછી સોનગઢ ગુરુદેવને આપણો કોઈ જાશે જ નહીં, કે અમને તો કોઈ જાય છે એ દેખાતું જ નથી, અને અહીંયા કોઈ એને સાંભળે છે ગુરુદેવની વાતચીત તો અમને લાગતું નથી. એ સાંભળનાર ઇન્દ્રિય જ્ઞાન જુદું છે, અને એનાથી જુદો આત્મા છે. એ આત્મામાં સભામાં બેઠા બેઠા પણ એ જ્ઞાનમાં આત્મા જણાય છે, એ જ્ઞાનાત્મા છે. એ સાંભળે છે એ અનાત્મા છે. તો કે એવો વ્યવહારનો લોભ થઈ જશે, લોભથી એ તમને ઇષ્ટ છે તો ભગવાન થઈ જાય, તો એમાં તને શું નુકસાન છે? નિશ્ચયની વાત બહુ તીખી હોય છે. જેવી રીતે કહેવત છે કે સિંહણનું દૂધ છે ને એ માટીના ગળામાં નાખવું, દૂધ ફાટી જાય, કોઈ પણ વાસણમાં નાખવું ફાટી જશે. પણ સોનાનું વાસણ જો છે તો સિંહણનું દિમાગ ટકે. આવો અહીંયા આવો, સિંહણનું દૂધ હોય ને એ સોનાના વાસણમાં જ ટકી શકે, સોનાનું વાસણ જ એનું વજન ઝીલી શકે, એ ફસકી ન જાય, ફાટે નહીં સોનાનું વાસણ. એમ નિશ્ચયની, પરમ નિશ્ચયની વાત જયારે આવે ત્યારે પાત્ર જીવ એને જીલીને પરમાત્મા થઈ જાય છે. પાત્ર જીવ એને જીલી લે છે, એ સોનાનું વાસણ છે, નિકટ ભવ્ય છે, આસન ભવ્ય છે, જીવી દે. ઓહો, આસન તીર્થની હું સાંભળતો નથી, હું સાંભળતો નથી, હું સાંભળું છું તો એને જ્ઞેયમાં એકત્ર થઈ ગયું. ભાવિન્દ્રીમાં ભાવિન્દ્રીથી આત્મા જુદો છે, ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા જાણતો નથી, અને ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા જણાતો પણ નથી. આવું સૂત્ર છે પ્રવચન સાર. જેવું સ્વરૂપ છે એવું સમજવાની કોશિશ કરવી, બસ બીજું તો ઉપાય છે. રાગ છે પણ રાગ મય થતો નથી. ભગવાનની પૂજાનો વિકલ્પ ઉઠે રાગ, પ્રસન્ન શુભ રાગ. રાગ છે એ સમયે જીવ જ્ઞાનમય રહ્યો છે, રાગમય થતો નથી એ સમયે. હો, જે સમયે આઠ કર્મ છે સંબંધ, તે સમયે કર્મમય થતો નથી, એ તો જ્ઞાનમય રહ્યો છે. જે સમયે સાંભળે છે દેશના લગ્ન, એ સમયે એ જ્ઞાનમય છે, અને જ્ઞેયમય થયો નહીં. જ્ઞેય એટલે ભાવિન્દ્રી, ભાવિન્દ્રી જ્ઞેય છે, એ મય થઈ જાય તો આત્મા જ્ઞાનનો નાશ થઈ જાય, આત્માનો નાશ થાય. જ્ઞેય જ્ઞાયક એક થઈ જાય, એક થતા નથી માને તો. ઇન્દ્રિય જ્ઞાન આત્માનું સ્વરૂપ હોય તો સિદ્ધ પરમાત્માને પણ ઇન્દ્રિય જ્ઞાન હોવું જોઈએ ને, એને તો નથી, એ તો પરમાત્મા થઈ ગયા. અને હું તો સંસારી છું, મને રાગે હોય ને ઇન્દ્રિય જ્ઞાન હોય એને આત્મા આત્મા નહીં આવે, આત્મા એને જુદો છે. જ્ઞાન કરવું
ઇન્દ્રિય
ભેદના જીવન ધ્વની સાંભળે ત્યારે ભેદના થઈ શકે, કે આ સાંભળે છે કોણ, એ વિચાર કરવો કે હું સાંભળું છું તો જ્ઞાન, અને હું સાંભળતો નથી ને ભાવિત્રી જાણે છે, અને આ કાન તો નિમિત્ત છે માં ભાવિત્રીમાં, એનાથી જુદો હું આત્મા છું. સાંભળે ત્યારે વિજ્ઞાન કરાય. બેટી જુદી છે, એક આત્મા પોતાનો સ્વ અને એક ભાવિંદ્રી ઉગાડ જ્ઞાન નું બરાબર, અને એ જેને વિષય કરે છે એ પણ જ્ઞેય છે, એ પણ જ્ઞેય. ભાવિંદ્રી તો જ્ઞેય પણ ભાવિંદ્રીના વિષયો જેટલા છે એ પણ જ્ઞેય, અને આ દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય એ પણ જ્ઞેય. દ્રવ્ય ઇન્દ્રિય, ભાવિંદ્રી અને ભાવિંદ્રીના વિષયો ત્રણેય વાત. દ્રવ્ય ઇન્દ્રિય એટલે આ આંખ, એનો ઉગાડે ભાવિંદ્રી, અને એનો જે વિષય જે તે પણ જ્ઞેય છે. ભાવ ઇન્દ્રી જ્યાં ઉભી થઈ ત્યાં મોહ રાગ ને દ્વેષ ઉભો થઈ જાય છે. એને કાપી નાખો તો પરમાત્મા થઈ જાય દૃષ્ટિમાં, અને થોડી વાર પછી તો કામ લીન થાય તો પરમાત્મા પાછો થઈ જાય. એટલે દ્રષ્ટિમાં પરમાત્મા થાય, પરિણામમાં પરમાત્મા થાય, ઇમેજમાં. એને કાપવાનો આ સમય શાસ્ત્ર છે, એનો ત્યાગ કરો. બરાબર, એ મારી ચીજ નથી. ત્યાગ એટલે એને અલોકાકાશમાં મોકલી દેવાની વાત નથી, એ મારું સ્વરૂપ નથી. શરીર મારું નથી, બસ શરીરના કટકા કરીને ફેંકી દેવાની એ ત્યાગ નથી. શરીર મારું એવું જે માની બેઠો છે એ શરીર મારું નથી, હું તો જ્ઞાન ધન આત્મા છું.
ભગવાનની વાણીમાં એ સાંભળે કે તું ભગવાન આત્મા છો, તું જ્ઞાન, તું ભિન્ન છો, ભગવાનની વાણીમાં એ સાંભળે તો વેદના કરે ને
સાંભળે, એને બધાને વેદના થવું જોઈએ. તો કેટલા સાંભળે, સાંભળવાથી વેદના થતું હોય તો બધાને વેજ્ઞાન થવું જોઈએ. પણ વેજ્ઞાન તો કોકને થાય છે, એને એમ જ્ઞાનીમાં સાંભળ્યું વાણીમાં કે તારો આત્મા વાણીથી વચનથી જુદો છે, એને જાણ. ભગવાન કહે છે મારી સામે જોઈશ માં હું જ્ઞેય નથી, તારું તારું જ્ઞેય તારો આત્મા છે એમ વાણીમાં આવ્યું, અને સાંભળીને જો આત્માની સંગ્રહ થાય તો આત્માનુભવ થાય ત્યારે એમ કહેવાય કે વાણીથી મને આત્મજ્ઞાન થયું, આપ ઉપકારી છો મારા, એમ એને વંદન કરાય, નમસ્કાર કરાય, બહુમાન કરાય. આ ભવો ભવનું દુઃખ આપે ટાળ્યું, અમને આત્મા આપે આપો, બધું કહેવાય બોલાય, એ બોલાય બહુમાન.
કાને શબ્દ પડે ત્યારે એને ખ્યાલ
આવે, કાને પડે ત્યારે ખ્યાલ ના આવે, આત્માને સન્મુખ થાય ત્યારે બધું ખ્યાલ આવે. એવું છે કેમ કે કાને તો વધારે પડે છે, અગ્રહૃષિ બધા એક ગુરુદેવની વાણી આ તો ઓગણી વખત રચાઈ ગયું છે સત્સંગમી ગાથા. કાને તો પડ્યું, પણ કાને પડ્યા પછી સંતોષ થાય ગયો, અમને ગુરુ મળ્યા છે ને અમારો ભોગ થઈ ગયા છે. શેનો ભોગ થાય, ગુરુ કહે છે એમ તો તું ભોગ કરતો નથી, માનતો નથી. ગુરુ કહે છે કે તું આનું જાણનાર નથી, એ તો છૂટતો નથી, તો થઈ રહ્યું. ગુરુએ કહેલ તારું કોઈ જ્ઞેય નથી જગતમાં, તારું જ્ઞેય હોય તો તારો જ આત્મા. જ્ઞાન પણ અહીંયા અને જ્ઞેય પણ અહીંયા, અને જ્ઞાતા પણ અહીંયા, તને ભેદ એકરૂપ. એને પૂછ્યું કે ભાવિંદ્રી નું ઉગાડ એટલું જ નહીં છે, એટલું પૂછ્યું એને, તો ના એટલું જ નહીં નથી, એના જે વિષયો છે એ પણ જ્ઞેય છે. એટલે વ્યવહાર થયું જ નહીં, ખરું જ્ઞેય છે. ખુલ્લું નહીં તો અધ્યુષણ નું કારણ શું? અધ્યુષણ એટલે મીઠ્યા અભિપ્રાય સહિત નો રાગદેશ ના પરિણામ એ અધ્યુષણ છે. મેં પ્રતિમાના પ્રશ્ન કર્યા વ્યવહારથી કહેવાય, વ્યવહારથી એમ કહેવાય કે ભગવાનના દર્શન મેં કર્યા, મેં પૂજા કરી. ઘરે કોક અને ઓઢી લે માથે કે મેં કર્યા. દર્શન કોણ કરે છે?
અનાત્મા
કરે. પછી એનાથી કયા આગળ આંકડો ઉગાડ એના દર્શન કરે છે? ભાવિનજી. તો ભાવિનજી તારીખ છે? તો પછી દર્શન કેને કર્યા? ભાવિજી દર્શન કર્યા. અને મેં તો મારા ભગવાનના દર્શન કર્યા. ત્યાં ઉભો ઉભો પણ મને મારા ભગવાનના દર્શન થાય છે. ભગવાન જણાય છે બધાને જ્ઞાનમાં, પણ ભગવાન જણાય છે અને ભગવાનના દર્શન કરો છું મંદિરમાં જાય ત્યારે એ ભૂલી ગયું. એના માટે એક દ્રષ્ટાંત આપું છું. અવારનવાર કે ગુરુ હતા, એના શિષ્ય ઘણા હતા, ભાવલિંગી સંત. તો સિમંદર ભગવાનની વાણી સાંભળવા માટે સંત સહિત પધારે છે. તો રસ્તામાં એક મુનિ એના શિષ્ય ગુફામાં બેઠા હતા ધ્યાનમાં. તો કે આપણા એક શિષ્ય અહીંયા બેઠા છે, બે શિષ્યને મોકલ્યા, તમે એને સંદેશો આપો કે આપણે સંઘમાં જઈએ છીએ ભગવાનના દર્શન કરવા, એને આવવું હોય તો આવે એની ઈચ્છા હોય, સંદેશો આપી આવો. એટલે બે ને મોકલાયા ગયા ગુફામાં. બોલો ધ્યાનમાં મગ્ન હતા. સાતમામાં તો કઈ એને વિચાર નહીં, પણ છઠ્ઠામાં આવ્યા જોયા મુનિને. મુનિ બે આવ્યા હતા, એને દર્શન કર્યા, વંદન કર્યા એને. પછી કે શું અહીંયા આવવાનું કેમ કારણ શું છે? તો કે આપણા ગુરુ સંતાઈ જાય છે અને અમને બેને આપણી પાસે મોકલ્યા છે કે આપણે પધારવું હોય ત્યાં દિવ્યધ્વનિ સાંભળવા, તો આવો અમારી સાથે. તો કે વાત તો તમારી સાચી છે ને, ગુરુનો ઘણો મારા પ્રત્યે ઉપકાર છે કે મને યાદ કર્યો, સારા પ્રસંગ માટે મને યાદ કર્યો, મારા ઉપકારી છે ગુરુ. પણ મને એક વિચાર આવે છે એ તમને વાત કરું છું કે હું અહીંયા બેઠો છું તો એ મારો આત્મા જણાય છે, હું સભામાં જઈશ તો એ મારો આત્મા જણાશે, મને ભગવાન શ્રીમદનાથ તો નહીં જણાય. એટલે તમે કહો તો હું આમ ત્યાં જઈશ તો એ આત્મા જણાશે ને અહીંયા બેઠો છું તો આત્મા જણાય છે, બીજું તો મને કંઈ જણાતું જ નથી ને, હું શું કરું લાચાર. તમે કહો તો આપણે જઈ બોલ્યા ને વિચાર આવ્યો કે આની સ્થિતિ કેટલી ઊંચી છે, હે કેટલી સ્થિતિ ઊંચી છે. આ કરવા જેવું તો આ કે છે, કરવા જેવું ઢોલા બેંક આઠે દ્વારકા આપણે બેસી જાઓ એ કરે છે, આપણે કરવું મિત્ર લોકો કે આઠે દ્વારકા અહીંયા દ્વારકા બેસો એમ બેસી ગયા. બે થી ચાર થી પાંચ થી ક્યાં જાય તો ત્રણેને કેવું જ્ઞાન થઈ ગયું. વાત શ્રીમદ ભગવાનના વાણી પાયું કે આ ગુરુ અહીંયા આવ્યા છે એના ત્રણ શિષ્યો આજે કેવું જ્ઞાન થયું. આપણે તો એના અહીં બોલાવવા મોકલ્યા હતા અને આવ્યાની ને કેવું જ્ઞાન થઈ ગયું કારણ શું? પૂછ્યું શ્રીમદનાથને કૃપા કરીને કયો એનું કારણ. તો કે એનું કારણ એ હતું કે એને એમ કહ્યું તમારા શિષ્યને, અક્રમે વાણી છે દિવ્યધ્વનિ, ક્રમે ન હોય બોલે સમજી જાય બધા, એને એમ કહ્યું કે હું અહીંયા સભામાં આવીશ ને ત્યારે પણ મારો આત્મા જ મને જણાશે, કોઈ પણ ક્ષેત્રમાં હું આત્મા સિવાય કાંઈ બીજું બીજું જણાતું. એટલે તમે કહો તો હું આવું અહીંયા તોલા બે શિષ્ય કે ના ના, આપને અહીંયા આત્મા જણાય છે ને અહીંયા આત્મા જણાય છે એવી આપની સ્થિતિ ઊંચી, આપની કૃપાથી અમે અહીંયા બેસીએ છીએ અને આપ જે કરો છો એ જ અમે કરશું. કરતા તો ખરા, થોડો પુરુષાર્થ થોડો ઓછો હતો, પુરુષાર્થ નું વેગ ઉપર જામી જાય, ભડકો થઈ ગયો કેવળ ના. તો એ શ્રીમંદર ભગવાન નો અભિનય કર્યો કે વિનય કર્યો?
પરમ વિનય.
હે
પરમ વિનય, પરમ વિનય,
પરમ વિનય. કેમ કે શ્રીમંદર પ્રભુ એ એમ કહ્યું છે કે તારા જ્ઞાન નું જ્ઞેય એકલો જ્ઞાયક આત્મા છે, તારા જ્ઞાન નું કોઈ જ્ઞેય નથી. આ વાત ગુરુદેવે કરી છે છ કેસેટમાં, એની નાણી થઈ ગઈ છે, પુસ્તક છપાઈ ગયું છે, ધ્યેયપૂર્વક જ્ઞેય. જાણનાર જણાય છે, ખરેખર પણ જણાતું નથી, ખરેખર પણ જણાતું નથી એટલે પ્રતિભાસ છે, પણ એ પ્રતિભાસને જ્ઞાન જાણતું નથી. જો આમાં છે એ પ્રતિભાસને હમણાં બહુ ચર્ચા ચાલે છે, એમાં ખુલાસો પંડિતજી કર્યો છે. સમયસારો બધું છે, સમયસાર એટલે સુધાત્મા. અહીં એમ જાણવું કે ગાથા 58, 59 ને 60 એનો ભાવાર્થ, ભાવાર્થનો બીજો પારો. અહીં એમ જાણવું કે પહેલા વ્યવહાર લઈને અસત્યાગ થયો, ખોટો છૂટો ગયો, ત્યાં એમ ન સમજવું કે તે સર્વથા અસત્યાગ છે. કથનચિત અસત્યા જાણવું, કથનચિત દ્રવિદ્રષ્ટિ અસત્યા છે. કારણ કે જયારે એક દેવીને જુદું, પર્યાયોથી અભિદ્રુપ, તેના અસાધારણ ગુણ માત્રને પ્રદાન કરીને કહેવામાં આવે ત્યારે પરસ્પર દ્રવ્યોનો, એક દ્રવ્યનો બીજા દ્રવ્યની સાથે નિમિત્ત નૈમિત્તિક ભાવ તથા નિમિત્તિ થતા પર્યાયો, તે સર્વ ગૌણ થઈ જાય છે. આત્માની અંતર્દૃષ્ટિ જયારે કરે ત્યારે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છૂટી જાય છે અને થિયરો હોય ગૌણ થઈ જાય છે. એક અભેદ દ્રવ્યની દ્રષ્ટિમાં, એક અભેદ દ્રવ્યની દ્રષ્ટિમાં તેઓ પ્રતિભાસતા નથી. પ્રતિભાસે છે પણ તેઓ મને પ્રતિભાસતા નથી, મને જણાતા નથી. એક નહીં, અભેદની દ્રષ્ટિમાં એ જણાતા જ નથી. હવે ગૌણની વાત નથી, પ્રમાણમાં આવો તો મુખ્ય ગૌણ હોય, પણ જયારે શુદ્ધ નહીંથી શુદ્ધ આત્માને અભેદને અનુભવ કરે છે નિર્વિકલ ધ્યાનમાં, ત્યારે એક ગૌણ છે. બંને હું જાણું છું પણ ગૌણ પણ જાણું છું એમ ન હોય એમ છે. ચૂપ પ્રવાસ છે જરા. એક અભેદ દ્રવ્યની દ્રષ્ટિમાં તેઓ પ્રતિભાસતા નથી, નિમિત્તો કોઈ પ્રતિભાસતા નથી, નૈમિત્તિક પર્યાય પણ પ્રતિભાસતી નથી. માટે તે સર્વત્રે દ્રવ્યમાં નથી, પ્રતિભાસતા નથી ને જણાતા નથી, માટે મારા આત્મામાં તેઓ નથી એમ કથનચિત નિષેધ કરવામાં આવે છે. જો તે ભાવોને તે દ્રવ્યમાં કહેવામાં આવે તો તે વ્યવહાર નૈતિક કહી શકાય છે. આવો નહી વિભાગ છે, વ્યવહાર નૈતિક કહો તો કહો, પ્રતિભાસે છે. અરે અહીંયા લક્ષ જ નથી, બિંબ પર લક્ષ નથી, પ્રતિબિંબ પર લક્ષ નથી, એ તો ત્રિકાળી દ્રવ્યમાં અભેદ દ્રષ્ટિમાં નિર્વિકલ્પ ધ્યાનમાં જામી જાય છે. એક વખત નિર્વિકલ્પ અનુભવ થઈ જાય ને પછી વધારે ખબર પડે, ત્યાં બધી બહુ ખબર ન પડે એમ અનુભવીની વસ્તુ છે.
દ્રષ્ટિ
જામી જાય, બસ કાંઈ દેખાય નહીં,
પછી બીજું કાંઈ નહીં.
વિના ભાવા નો દ્રષ્ટા અંતર્મુખ જોઈથી જોવામાં આવે. એક ચૈતન્ય ચમત્કાર માત્ર ભગવાન આત્મા જણાય છે, બીજું મને કાંઈ જણાતું નથી. પણ આનંદ પ્રગટ થયો એ જણાય છે કે નહીં? પ્રગટ થયેલો આનંદ નથી જણાતો, પ્રગટ છે એ જણાય છે. જે આનંદ પ્રગટ છે અનાદિ આનંદ એ જણાય છે, પણ પ્રગટ થાય છે એના ઉપર મારું લક્ષ નથી. પર્યાયમાં આનંદ આવે છે, મારું લક્ષ ક્યાં નથી એવી વસ્તુ હોય છે. ભેદની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી, ભેદ છે પણ ભેદ દેખાતો નથી. કારણ કે અભેદમાં ભેદ હોવા છતાં ભેદ ઉપર લક્ષ નથી. લેખનો અભેદ જે પણ અભેદ ને નહીં પણ ટેપ રેકોર્ડિંગ એમ કીધું આપણે લઈ આવ્યો
ભાઈ.
હાઈ ગૌણ પડે તો જણે એને લોકો ગૌણ પડે પણ જણાઈ રહ્યું ને, જણાતું નથી કોણ પડે
નથી.
તો બાપા અંદર દ્રષ્ટિ હોય આપણે તો કઈ હોય બધું જાણવાનું છે, પર્યાયમાં છે.
જયારે અંતરદ્રષ્ટિમાં જયારે નિર્વિકલ્પ અનુભવ થાય, વિકલ્પ છૂટી જાય, ધ્યાનમાં મગ્ન થાય ત્યારે કઈ ન દેખાય. પછી ધ્યાનમાંથી બહાર આવે ત્યારે દ્રષ્ટિ તો દ્રવ્યમાં પડી છે. દ્રવ્ય તે જ હું છું, પાછું ઇન્દ્રિય જ્ઞાન અનુભવ છું. રાજદેશ પર
ક્યાં
અંદર તો જણાય જ કરે. અંદર ને જાણનારું એ જ્ઞાન પ્રગટતી અતિન્દ્રિય જ્ઞાન. અતિન્દ્રિય જ્ઞાનથી આત્મા જણાય કરે અને ઇન્દ્રિય જ્ઞાનથી પર જણાય કરે. બસ બે વિભાગ થઈ ગયા જુદા. પરને જાણનારું ઇન્દ્રિય જ્ઞાન રહી ગયું હજી. ક્યાં સુધી પરમાત્મા ન થાય સાધક હોય ત્યાં સુધી રાગની ઇન્દ્રિય જ્ઞાનથી ભગવાનના દર્શનનો ભાવ આવે, શાસ્ત્ર વાંચવાનો ભાવ આવે, એ બધું હોય ઇન્દ્રિય જ્ઞાન. પણ ઓલું અતિન્દ્રિય જ્ઞાન અંદર પ્રગટ થઈ ગયું છે ને એનો નિષેધ કર્યા કરે છે. આદર નથી અજ્ઞાનીને, આદર છે જ્ઞાનીને. નિષેધ વર્તે છે, નિષેધ કરવો ન પડે, નિષેધ વ્યક્તા કરે છે. મારું સ્વરૂપ નથી ઇન્દ્રિય જ્ઞાન, મારું સ્વરૂપ નથી. એવી ચીજ છે. બે ભાગ પડી જાય, અતિન્દ્રિય જ્ઞાન અને ઇન્દ્રિય જ્ઞાન બે ભાગ પડી. પહેલા એકલું ઇન્દ્રિય જ્ઞાન હતું જ્ઞાન દશા, અને કેવળ જ્ઞાન થાય કે એકલું અતિન્દ્રિય જ્ઞાન હોય. સાધક અવસ્થામાં અતિન્દ્રિય જ્ઞાન પણ હોય અને ઇન્દ્રિય જ્ઞાન પણ હોય, બે ધારા ચાલે.
ઓળખવામાં
એક બાજુ કે છે કે ઉપર ને જાણતો નથી ને પ્રતિમાના દર્શન બરાબર કરે ઉભો,
અને બધું
વ્યવહારે તમે કહો છો કે પ્રતિમાને આત્માનું જ્ઞાન જાણતો નથી. ઇન્દ્રિય જ્ઞાન જાણે છે, પણ જાણનાર તો બતાવ્યો તમને, શાસ્ત્ર નો જાણનાર બતાવ્યો, દિવ્યધ્વની સાંભળનારો કોણ છે એ બતાવ્યો, અને મેં વાંચ્યું ને, મેં સાંભળ્યું ને, મેં દર્શન કર્યા, મેં પણ ઇન્દ્રિય જ્ઞાનમાં થયું છે. મોટું નુકસાન છે, જ્ઞેયમાં આત્મબુદ્ધિ થઈ ગઈ, ભાવિદ્રીમાં ખંડ જ્ઞાનમાં. એટલું ભેદ જ્ઞાન સૂક્ષ્મ છે. ઇન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય જ્ઞાન વચ્ચેનું ભેદ જ્ઞાન સૂક્ષ્મ છે. રાગ અને આત્મા વચ્ચેનું ભેદ જ્ઞાન થઈ શકે છે, પણ આ જ રાગ કઠિન છે.
નાની થયા
પછી પાકી ખબર પડે અનુભવ સિદ્ધ, અને જ્ઞાની થયા પેલા પાત્ર જીવને અનુમાનમાં પણ આવી શકે છે. એવું પણ છે અલૌકિક વસ્તુ છે, બહાર આવી છે. દુર્દેરા તમે ભાવનગર જઈ રહ્યો છો એમ, શું નામ તમારું?
મારું નામ હસમુખભાઈ.
હસમુખભાઈ,
મોટું નામ ગણાતું હતું કાંતિલાલ માણી, બરાબર છે.
એક બીજા શાંતિભાઈ છે, એ સાડા થાય અવાજ કરે છે, એકદમ સાડા. બાપા હતા એ કાપડો કરતો ને છે, મોટી ઉંમર. બોલાય બાકી અલાભમાં લાભની બુદ્ધિ નુકસાન કરે.
ગુરુદેવ ને કહા ભાઈ કે પરપદાર્થ મેરા ગે હૈ, એ વાત મુજે ખટકતી હૈ,
ખટકતી
સ્પષ્ટ જો વેસ.
યાને પરપદાર્થ મે નહીં હૈ, કેના પડતા હૈ વ્યવહાર જીવ કે સાથ હૈ, ક્યા કરે કે વ્યવહાર ઠીક નહીં છે, વ્યવહાર અચાને છે, કેવું પડે. હમકો તો ખટકતી હૈ, મેરા ગે હૈ, કેના પડતા હૈ.
યોગ સાર સ્ટોક દેશ મેં કતની ઇન્દ્રિય જ્ઞાન કી યોગ ઇન્દ્રિય જ્ઞાન થી કતના અહમ છડા હૈ યોગ સાર સ્ટોક દેશ અમિત ગતિ આચાર્ય અપૂર્વ જે 1978 માં ગુરુદેવ ને કહા કે જો શસ્ત્ર હૈ પોતાનો હાથો કાપી નાખે તે શસ્ત્ર શું કામ. એવી
રીતે
ઇન્દ્રિય જ્ઞાન
મારું કાપે ઇન્દ્રિય જ્ઞાન ને જ્ઞાન માનવું એ પોતાનો દોષ છે. જ્ઞાન ભૂલાઈ ગયું, સાચું જ્ઞાન આત્મા ના આવે, આત્મજ્ઞાન ઉદય ના પામે. કારણ કે આ મને ઘણો ઉઘાડ થઈ ગયો જ્ઞાનનો, જ્ઞાનનો ઉઘાડ થયો કે જ્ઞાનનો ઉઘાડ. ભૂગણીભાઈ જ્ઞાનનો ઉઘાડ થયો કે
જ્ઞાનનો ઉઘાડ?
અને ગણધર ભગવાનને બાર જ્ઞાનનો બાર અનુભવનો ઉઘાડ થયો એ જ્ઞાનનો ઉઘાડ કે જ્ઞાનનો?
એ જ્ઞાનનો ઉઘાડ.
હવે પેલા નહોતો જાણતો, હવે તો બહુ મારું જ્ઞાન ઉઘડી ગયું. પેલા ઉપર જ તો નથી ઉઘડે, ક્યાંથી ઉઘડી ને જ્ઞાન માનો મીઠો એ તારું અજ્ઞાન જાહેર થાય એની વાત છે. ઇન્દ્રિય જ્ઞાન ને આત્મજ્ઞાન વચ્ચે ભેદ જ્ઞાન, સૂક્ષ્મ ભેદ જ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાનના નિષેધ વિના અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈ શકતું નથી. આવી બાબત
ગુરુદેવ સે પૂછા ભાઈ કે મોક્ષ કમ હોય તો બોલે વ્યવહાર કા અભાવ હોય તો મોક્ષ છે, વ્યવહાર કે નિષેધ મેં સમય દર્શન, વ્યવહાર કે અભાવ મેં મોક્ષ. દો વાત કરીએ ત્રિવચન નવની ભાગ બે માં હે
ગુરુદેવ વ્યાખ્યાનમાં એમ કહ્યું કે વ્યવહારના અભાવથી સમય દર્શન,
વ્યવહારના
અભાવથી
મોક્ષ,
તો વ્યવહારના સદભાવથી બંધ એમ આવી ગયું ને,
બરાબર.
ને વ્યવહારના પક્ષમાં મિથ્યા બહુ વાત તો બધી બહાર આવી. 11 ભાગમાં બધું છે.
320 ગાથા કે પહેલી વ્યાખ્યાનમાં પડ્યા, માત્ર 7 વાર વસ્તુ કહા પહેલી વ્યાખ્યાનમાં, 7 વાર વસ્તુ
કહા વ્યાખ્યાન. જેની 12 ગાથા છે એમાં પેલું જ વ્યાખ્યાન ધ્યેયનું 70 સાલમાં જે ધ્યેયપૂર્વક નહીં, એમાં 7 વાર અવસ્તુ કહી પર્યાય, કેવળ જ્ઞાનની પર્યાય ને વસ્તુ કહી 9 પાના ઉપર. શરૂઆતમાં થી માંડીને એક વ્યાખ્યાન કલાકનું પૂરું થયું, એમાં 7 વખત તો પર્યાય છે અવસ્તુ. પર્યાયમાં આમુધી ના કરવી, પર્યાય જાણેલો પ્રજ્ઞા તો કરો કે નહીં, વિજ્ઞાન નું જ્ઞાન કરો કે નહીં. અવસ્તુ હોય એનું જ્ઞાન થાય. આકાશના ફૂલ, આકાશના ફૂલ બહુ સુગંધી વિદ્યા અટકે, શાસ્ત્રમાં આવે છે. વાંજળીના પુત્રને મેં હીણો, એટલે આ વાંજળીને પુત્ર જ ન હોય એનો ક્યાં લીધે, શાસ્ત્રમાં છે.
બચા લ્યા ભાઈ, આપને તો જગત કો બચા લ્યા,
હમરે બચા લ્યા ગુરુદેવ ને, તો ગુરુદેવ જો કહેતે થે વહી મેં કહેતા હું, બચો ના બચો એ આપની શક્તિ કી બાત હૈ, મેરી બાત નહીં.
વર્તમાનમાં તો ગુરુદેવ શ્રી નથી, આપ છો એટલે આપે બચે એમ કહેવાય.
માત્ર છે એસા હૈ નહીં, વ્યવહાર કરો તમે. આ સાગર જતા અહીંયાથી કઈ નહીં આવ્યો.